તારીખ 6/11/1988 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 36 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 31
શરૂઆત ફરીથી ભગવાન સર્વજ્ઞના મુખારવિંદથી નીકળેલી ઇતરાગી વાણી પરંપરાએ ગણધરો અને મનીઓથી ચાલી આવી છે. સર્વજ્ઞ પરમાત્મા જૈન પરમેશ્વર સ્વરૂપમાં ડૂબેલા છે. વાણીનો જેમને વિકલ્પ નથી, છતાં પણ જે શુદ્ધાત્મ સ્વરૂપને અનુભવી રહ્યા છે એ સ્વરૂપને અને એ અનુભવને દર્શાવતી વાણી વાતાવરણની અંદર ઉત્પન્ન થાય છે. સમવ શરણના વાતાવરણમાં ભગવાનનો આત્મા અને એમનો દેહ સહિત બિરાજે છે, એમના નિમિત્તે ઉત્પન્ન થાય છે. કહ્યું એમ કે મુખારવિંદથી નીકળેલી, પણ ભગવાન મોઢું ખોલીને સર્વજ્ઞ પરમાત્મા છદ્મસ્થની જેમ બોલે છે એ પ્રકાર ત્યાં હોતો નથી, પણ એમના દેહનું નિમિત્ત ગણવામાં આવે છે. જેમ છદ્મસ્થને વાણી છદ્મસ્થનો જીવ પણ કરી શકતો નથી, વાણી તો કોઈ જીવ કરી શકતો નથી, છતાં પણ મુખના અવયવો જે છે, ઓઠ છે, દાંત છે, જીભ છે, તાળું છે, કંઠ છે, એવા જે અવયવો છે એના નિમિત્તે વાણી ઉત્પન્ન થાય છે એમ ભગવાનનો આખો જે દેહ છે પરમ ઔદારિક પરમાણુ વ્યવસ્થા ધારણ કરી છે. લાખો કરોડો સૂર્યચંદ્રથી પણ તેજસ્વી છે. રંગ ભલે ગમે એવો, પીળો હો, લાલ હો, કાળો હો, શ્વેત, પણ અત્યંત તેજ હોય છે પરમાણુની અંદર. આત્માના અંતરંગ દિવ્ય તેજના નિમિત્તે છે એ પ્રકાર. એવા પૂર્ણ શુદ્ધ પરમાત્મા અને એમના દેહના નિમિત્તે ઓમકાર ધ્વનિ સમવ શરણના વાતાવરણમાં ગુંજે છે. સર્વ જીવોને આત્મ સ્વરૂપ સંભળાય છે. અનુભવ કેમ કરવો એ પણ સમજાય છે. અનેક જીવો આત્માને ઓળખે છે, અનુભવ કરે છે. એ જે વાણીનું રહસ્ય છે દિવ્યતનું, એ રહસ્ય જે ગણધરો અને મુનિવરો સ્વાનુભવથી પામ્યા, એમણે અક્ષરાત્મક ભાષાએ એ વિષયને પ્રસિદ્ધ કર્યો. માને માત્ર સાંભળેલું કહ્યું છે એટલું નહીં, પણ પોતાના સ્વાનુભવમાં આવીને એ વાત સ્વીકારી છે. સર્વજ્ઞની વાણી પોતાના સ્વાનુભવમાં સાક્ષીભૂત થઈ છે. પોતાનો સ્વાનુભવ ઉપાદાન છે, સાક્ષી વિટનેસ જેને કહેવાય, કે આ પરમ સત્ય છે એ સર્વજ્ઞની વાણી સાક્ષી પૂરે છે પોતાના સ્વાનુભવ. છતાં વિનમ્રપણે એમ કહે છે કે આ જીનોએ આમ કહ્યું છે, જીનેન્દ્રોએ આમ કહ્યું છે, અમે કહીએ છીએ એવો શબ્દ પ્રયોગ નથી કરતા, પણ જીનેન્દ્રો આમ કહે છે. અનંત જીનેન્દ્રોએ આ વાત કહી છે, અનંત તીર્થંકરોએ આ વાત કહી છે એમ કહે છે. ભલે એકને સાંભળે તો પણ શ્રુત જ્ઞાનની અંદર અનંત તીર્થંકરોની, અનંત જીનેન્દ્રોની વાણીની સંધિ એમાં આવી જાય છે. એ પ્રકારે ઉપાદાન નો મેળ છે, એવી વિદ્યમાન એવી જે સત્સૃત વાણી છે જેને સત્સૃત કહીએ છીએ, દ્રઢસૃત કહીએ છીએ, તે મોજુદ છે, ચાલી આવે છે, એટલે અત્યારે પણ વિદ્યમાન છે, મોજુદ છે. દેવ અને ગુરુ અત્યારે વિદ્યમાન નથી, પણ વાણી મોજુદ છે એમની, અને માધ્યમ તો વાણીનું છે. દેવ ઉપસ્થિત હોય તો માધ્યમ વાણીનું છે, ગુરુ ઉપસ્થિત હોય તો માધ્યમ વાણીનું છે. એ વાણી અત્યારે વિદ્યમાન છે. એ વિતરાગી વાણીમાં કહેલા તત્વોનું સ્વરૂપ વિપરીત અભિનિવેશ રહીત જેને બેઠું છે તે ભવ્ય જીવના ભાવ નષ્ટ થઈ જાય છે, ગેરંટી આપે છે ગુરુદેવ. કે આ કાળે જો વાણી મજૂદ છે તો એ તો ભવનાશક વાણી છે, ભવનું નાશ કરે એવી વાણી છે. અત્યારે પણ જો આ જીવને એ વાણીમાં રહેલો વિષય બેસે ભાવમાં, તો એના ભાવ અવશ્ય નાશ પામે, ને પામે, ગેરંટેડ વાત છે, ગુરુદેવની ગેરંટી છે આ વચનામૃત માં. તો શરત એટલી છે કે વિપરીત અભિનિવેશ રહીત, આટલી શરત છે. નહીતર તો સાંભળનાર હજારો માણસો એમ કહે છે કે અમને આ વાત બેઠી છે, અમને આ વાત બેઠી છે, અમે આ માનનારા છીએ. પણ વિપરીત અભિનિવેશ સહિત માનનારાઓ માન્યતાની ભ્રમણામાં ઉભેલા છે. ત્યાં માન્યતાની ભ્રમણા છે, અમે માનીએ છીએ, ખરેખર માનતા નથી. વિપર્યાસ જ્યાં આવે, વિરુદ્ધતા થાય, વિરાધના થાય, અને વાણીનો સ્વીકાર થયો હોય તો એ પ્રકાર ઉત્પન્ન ક્યાંય થાય. એટલે ભવ તો તેનો નાશ થાય છે કે વાણી મળે છતાં ભવ નાશ નથી પણ થતો, અને ભવ નાશ થાય પણ. વાણી તો મળી અને વાણી તો ભવનાશક છે, કે મળી છે છતાં નહીં મળ્યા બરાબર અનંત વાર થયું છે, ભગવાનના સમૂહ શરણમાં નથી ગયો, અનંત વાર ગયો છે. વિપરીત અભિનિવેશ સહિત પોતાનો વિપરીત અભિપ્રાય સાથે રાખીને પોતે પ્રવર્તે છે, એટલે એને યોગ અયોગ બરાબર થઈ પડે છે. જ્યારે અજીવના ફેરફારો થાય છે ત્યારે જીવને મારામાં કઈ ફેરફાર થાય છે એવું લાગે છે. અજીવ જ્ઞાનમાં પ્રતિબિંબિત થતા એનાથી મારા જ્ઞાનમાં અસર થઈ, એને જીવને માન્યો નથી જીવ તરીકે, એને અજીવને માન્યો નથી અજીવ તરીકે, બેમાંથી એકને માનતો નથી. એક તત્વમાં ભૂલે, એક સિદ્ધાંત તૂટે, એટલે બધા સિદ્ધાંત એના તૂટી જાય છે. કોઈ એમ કહે કે આટલું જ અમે અહીંયા કરીએ છીએ, બાકી તો બધું અમારે અમે બધું સવળું કરીએ છીએ, આના એક અમારે આટલું કરવાની જરૂર લાગે છે, એક કઈ વાતમાં એનું ઠેકાણું છે એ પરિસ્થિતિ. એટલે વિચારવા જેવો વિષય એટલો છે, કેટલું બેઠું છે એ વિચારવા જેવો વિષય નથી, વિપર્યાસ ક્યાં રહ્યો એટલું તપાસવાનો વિષય છે. જો એક જગ્યાએ રહી ગયો, ખૂણે ખાંચરે રહી ગયો, સીધો કે આડકતરો રહી ગયો, સીધો ન દેખાય આડકતરો, તો પણ એ વિપર્યાસમાં છે, અને એ વિપર્યાસ છે ત્યાં સુધી આ વાણી ભવનાશક છે એ વાત લાગુ પડશે. આ પરિસ્થિતિ છે. અહીંયા વાણીનો વિષય ચાલે છે, પણ વાણી કહેતા એમાં દેવ ગુરુ અને સત્પુરુષ એ બધામાં આવી જાય છે. કેમ કે ત્રણેયની વાણી એ વાણી છે. વાણીનું નિષેધ થતા વાણીના જે કહેનાર છે એનો પણ નિષેધ એમાં આવી જાય છે. હું તમારી ફલાણી વાત માનતો નથી, ફલાણી તો માનું છું ને ફલાણી માનતો નથી, નિષેધ થઈ ગયો. ધર્માત્માનો નિષેધ થઈ ગયો, ગુરુનો નિષેધ થઈ ગયો, દેવનો નિષેધ એમાં થઈ ગયો, બધું એમાં આવી જાય છે. સીધી વાત નથી લીધી કે એ વિતરાગીમાણી નમવા કહેલા તત્વો જેને બેસે તેના ભવ નાશ થાય એમ એટલું સાદુ નથી લીધું. એ વિતરાગીમાણીમાં જે બેસે એ રીતે બેસે કે વિપરીત અભિનિવેશ ટળી જાય ને બેસે, અનાદિનો વિપરીત અભિનિવેશ લઈને તો પરણમી રહ્યો છે. હવે આ વાણી મળતા વિપરીત અભિનિવેશ છોડી શકે તો એનો ભવ નાશ થાય એ ગુરુદેવ તરફથી ગેરંટી છે. વિપરીત અભિનિવેશ ન છોડે તો એને આ જગતમાં કોઈ છોડાવનાર નથી. સાક્ષાત જિનેન્દ્રની વાણી સાંભળે, ગુરુદેવની વાણી સાંભળે, એ ભાવલિંગી મુનિના સમાગમમાં જાય તો પણ પોતે વિપરીત અભિનિવેશ ન છોડે તો કદી કલ્યાણ થાય. બે ત્રણ દિવસ પહેલા ચાલી હતી કે જીવ શુભાશુભ ભાવને ઓળખે છે કે આ અશુભ કહેવાય માટે કરવા યોગ્ય નથી, આ પૂજા ભક્તિ આદિ શુભ છે માટે કરવા યોગ્ય છે, માટે એ કરીએ પણ છીએ. પણ જીવ આરાધના અને વિરાધનાના દ્રષ્ટિકોણથી પરિણામોને સમજતો નથી. પ્રયોજન શુભાશુભથી નથી. જો પ્રયોજનનો દ્રષ્ટિકોણ વિચારવો હોય તો પ્રયોજન શુભાશુભથી નથી, પ્રયોજન આરાધના અને વિરાધનાથી છે. વિરાધના થાય તો અહિત થાય, અને વિરાધના ન થાય તો આરાધના થઈ શકે એટલી શક્યતા છે. એટલે એ દ્રષ્ટિકોણથી પરિણામને ઓળખતા આવડે, ઓળખી શકે તો એ હિત બુદ્ધિ એ પ્રવર્તી શકે, નહીતર પોતાના જ પરિણામમાં પોતાના હિત અહિતને જોઈ શકે નહીં, અને અજ્ઞાન દશામાં અજાણપણે પણ ગમે ત્યાં ચાલ્યો આ પરિસ્થિતિ થાય. આ વિચારવા જેવું છે. શુભ ને અશુભ ને સમજે છે, આ શુભ કહેવાય, આ અશુભ કહેવાય, આ કસાય મન કહેવાય, આ કસાય તીવ્ર કહેવાય, અને એ દ્રષ્ટિકોણથી એ પરિચિત છે, એ દ્રષ્ટિકોણથી જીવ અનુભવી છે એટલે અનુભવથી પણ સમજે છે પોતાના પરિણામને બીજાના પરિણામને. પણ ખરેખર પ્રયોજન શુભાશુભથી નથી, પ્રયોજન આરાધકપણાથી છે અને પ્રયોજન વિરાધકપણાથી છે. એ તો બંને પ્રતિપક્ષ છે, એકને સમજે એટલે બંનેને સમજી શકે. હા, પણ એને એનું વિરાધક પણ તપાસવું જોઈએ. અશુભ તો પંચમ ગુણ સ્થાનની મધ્યમ કોટીની સ્થિતિ સુધી આવ્યા વિના નહીં રહે. શું મુનિ દશામાં નથી, ઉત્કૃષ્ટ ઇલક્ષુલકની અવસ્થામાં નથી, અશુભ નથી પછી, પણ નવમી પ્રતિમા સુધી છે. આ તો દસમી અગિયારમી છે ને, શુક્ષુલકની નવમી પ્રતિમા સુધી છે, મધ્યમ છે. છ સુધી જગન્ય છે, સાત આઠ નવ મધ્યમ છે, દસ અગિયાર છે ઉત્કૃષ્ટ કોટીના શ્રાવક કહેવામાં આવે છે. ત્યાં સુધી અશુભ થશે. અશુભ કેમ થયો એ સવાલ નથી, મારું વિરાધક પણ નથી થતું ને આરાધક પણ થાય છે એ દ્રષ્ટિકોણથી તપાસ, એ દ્રષ્ટિકોણથી વિચારે. તો શુભાશુભ બે વિરાધક છે, શુભ કાંઈ આરાધક છે એવું નથી. શું આરાધકપણું છે આત્માના આશ્રય થાય છે, અને વિરાધકપણું છે એ પરના આશ્રય થાય છે. પરનો આશ્રય છોડાવો છે, આ વાણીથી પરનો આશ્રય છોડાવો છે. એ દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ કે મારા પરાશ્રય પરિણામ છે. હવે પરાશ્રિતપણું દર્શનમૂળ સહિત અને ચારિત્રમૂળ સહિત થાય છે. તો ચારિત્રમૂળ સહિત તો દસમા ગુણ સ્થાન સુધી છે, અગિયારમાં બારમાં તો વિતરાગી પરિણામ છે, એક ઉપશમ ભાવે ને એક ક્ષાયિક ભાવે. સાત આઠ નવ દસ છે એ અબુદ્ધિપૂર્વક છે, એટલે ત્યાં કોઈ ઉપાય નથી. પણ ચોથે પાંચમે છઠ્ઠે ગુણ સ્થાને જ્યાં વિકલ્પ પૂર્વક છે ત્યાં જ્ઞાની પ્રયત્ન મંત્ર્યા છે. ચારિત્રની સ્થિતિમાં પણ એનાથી હટવાનું ભેદ જ્ઞાનથી પ્રયત્ન મંત્ર્યા છે. મોક્ષને તો દર્શનમાં સહિત છે, એટલે એને તો દર્શનનો સહિત પરિણમે છે. એના ભેદ પ્રભેદો એ વિષયની અંદર એને ઊંડા ઉતરવું જોઈએ કે મને લાગુ પડતે પડે છે એવી કેટલી કેટલી વાત છે. એની અંદર બધી વાત ભલે ન લાગુ પડે, પણ કેટલીક સંભવિત વાતો હોય અને કેટલીક વર્તતી હોય તો એ દર્શનમાંથી બચે. તો પહેલા એનું વિરાધકપણું દર્શનમાંથી છૂટે, પછી વિરાધકપણું ચારિત્રમાંથી છૂટે. પણ અશુભ છે ચારિત્રમાંનું અશુભ થાય ને, અરે આટલું મોટું અશુભ થઈ ગયું, અરે આવડું મોટું અશુભ ભાવ આવી ગયો એમ ન જોવાય. એને એને દર્શનનું ક્યાં લાગુ થાય છે એ દ્રષ્ટિએ એનું વિરાધકપણું વિચારવું જોઈએ પહેલામાં પહેલા. એના બદલે દર્શનમાંને સમજીને એને ચારિત્રમાંથી તો પણ એ આરાધક વિરાધક પણ આને પદ્ધતિસર અભાવ કરવાને માટે યોગ્ય નથી, અને એ રીતે કાર્ય પદ્ધતિ સફળ થતી. આશ્રિતમાં શું છે, વિપરીત અભિનિવેશ પડ્યો છે. એટલે તો આ એક બહુ મુદ્દાનો વિષય છે. અભિનિવેશ છે, વિપરીત અભિનિવેશ છે, એને વિપરીત અભિપ્રાય સાદી ભાષામાં કહેવાય છે, શાસ્ત્રીય પરિભાષામાં એને અભિનિવેશ કહે છે. તો અહીંયા એમ કે છે કે તને શુભ થાય કે અશુભ થાય બેમાંથી યુક્ત થયા જ કરવાનું, ને ક્રમશઃ બંને થવાના. જ્યાં સુધી શુદ્ધતા પ્રગટિ નથી ત્યાં સુધી શુભાશુભ પરિણામમાં જે ઊભો છે ને એ થયા જ કરશે. એ શુભાશુભને તપાસવાને બદલે તારા અભિપ્રાયને પહેલા પકડ. આરાધકપણું અને વિરાધકપણુંનો મુખ્ય સંબંધ અભિપ્રાય સાથે છે એમ ગુરુદેવ કહેવા માંગે છે. તારા અભિપ્રાયને પકડ, પછી ભલે ઉદયમાન કોઈ પણ કાર્યનો ઉદય હોય, પણ તારો અભિપ્રાય ત્યાં શું છે? તત્વ દ્રષ્ટિએ નવે તત્વમાં ક્યાંય વિપર્યાસ ન રહેવો. એટલે શુભ થતા મને આત્મકલ્યાણ થશે એ વિપરીત અભિનિવેશ થયો. અશુભમાં તો પ્રાય જીવ ન માને, કોઈ તો એમાંય ભૂલે છે. કેટલાક જીવ તો અશુભ પરિણામમાં પણ ભૂલે છે, અને એમાં પણ એને ધર્મબુદ્ધિ થઈ આવે છે. પણ એ તો બહુ સ્થૂળતામાં આવી ગયેલા જીવો છે. પણ બહુભાગ જીવો શુભમાં ભૂલે છે. એને કહે છે કે વિપરીત અભિનિવેશ, તારો અભિપ્રાય છે એ પહેલા તપાસ. અભિપ્રાયનો વિપર્યાસ છે એ ખતરનાક છે, અનંત ભવભ્રમણનું કારણ એ છે, અને છૂટવામાં પણ એ અભિપ્રાયનો નાશ થાય એ જ છૂટવાનું કારણ છે. આવી સ્પષ્ટ લાઈન દોરી માર્ગદર્શન એક શબ્દમાં પડે, એટલે જ્યાં સમ્યક શ્રદ્ધાની પરિભાષા કરી છે, વ્યાખ્યા કરી છે, ત્યાં એવી રીતે વાત કરી છે કે નવ તત્વનું શ્રદ્ધાંતે સમ્યક દર્શન છે એમ ન કહ્યું. વિપરીત અભિનિવેશ રહીત નવ તત્વનું શ્રદ્ધાંતે સમ્યક દર્શન છે. અને જ્યાં સુધી વિપરીત અભિનિવેશ હોય ત્યાં સુધી નવ તત્વમાં જે પહેલું જીવ તત્વ છે એનો જ ભાવ ભાસે, પછી બીજાનો ભાવ ભાસવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. કેમ કે બાકીના જે આઠ છે એ તો આ એકને આશ્રય જ્ઞાન કરવાનો એની શરત છે. એકને આશ્રય પ્રકાશ નયા સુંદર જાણેલ જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ ગુણ સંગ્રહ મોક્ષ તે સમ્યત્વ છે. તેરમી ગાથા. પણ ભૂતાર્થથી જાણેલ, ભૂતાર્થ એટલે ભૂતાર્થ જે આત્મ સ્વરૂપ એને જાણીને એના પૂર્વક જાણ્યું એમ કહો કે વિપરીત અભિનિવેશ રહી જ જાણ્યું એમ કહો, બંને એક વાત છે. સ્વરૂપ લક્ષ્ય જાય, સ્વરૂપ લક્ષ્ય જાય છે તો સ્વરૂપ લક્ષ્ય જાય. પણ એવું છે કે સ્વરૂપ તો સૂક્ષ્મ સ્વભાવે છે, સ્વરૂપ છે સૂક્ષ્મ સ્વભાવે છે, અને વિપર્યાસના પરિણામો તો સ્થૂળ પણ હોઈ શકે છે, સૂક્ષ્મ પણ હોય ને સ્થૂળ પણ હોય. તો સૂક્ષ્મે કાઢવાના છે એના બદલે સ્થૂળનો પણ વિચાર ના આવે, સ્થૂળને પણ વિચારી ન શકે, સ્થૂળને પણ ઓળખી ન શકે, સમજી ન શકે, તો સૂક્ષ્મને કેટલી સમજે ને લક્ષ્ય કેટલી થાય એ તો પ્રશ્ન જ રહેતો નથી. એટલે એ વાત વચ્ચે આવ્યા વિના રહેતી નથી કે જે વર્તતા પરિણામ છે એની વિપર્યાસતાને પોતે સમજી શકે ઓળખી શકે એ વાત વચ્ચે આપોઆપ જ નાસ્તિકનો વિષય આવે છે, કેમ કે પોતે એમાં ઊભો છે. લક્ષ છે એ લક્ષ બિંદુ છે, પ્રવૃત્તિ અને લક્ષ એના બે વિભાગ છે પરિણામની અંદર. જેમ કે તમારે જવું છે ઘરે તો તમારું લક્ષ ઘરે જવામાં છે, પ્રવૃત્તિ તો જે રસ્તે જવાતું હોય એ રસ્તે ચાલવું એ પ્રવૃત્તિ છે. તો ચાલવામાં ઘડીક ડાબું પણ વળવું પડશે, જમણું પણ વળવું પડશે, સીધું પણ ચાલવું પડશે, એમ દિશા પ્રવૃત્તિમાં બદલાશે, લક્ષમાં કઈ બદલાશે નહીં. એને જોડાણ છે લક્ષને અને પ્રવૃત્તિને અનુસંધાન છે, નજીક નજીક પાછળ આગળ જગ્યા છે. લક્ષને પ્રવૃત્તિને સીધે સીધું અનુસંધાન છે. પ્રવૃત્તિ લક્ષ અનુસારી હોય છે, બીજી રીતે પ્રવૃત્તિ થઈ પણ શકતી નથી. જ્યારે જીવનું લક્ષ નથી તો અજીવનું લક્ષ છે ને પ્રવૃત્તિ એ અનુસાર છે. જ્યારે કોઈ જીવને પોતાના સ્વરૂપનું જીવનું લક્ષ થાય છે ત્યારે એની પ્રવૃત્તિ તદ અનુસાર થાય છે, પ્રવૃત્તિ લક્ષ અનુસાર જ થાય છે, બીજી રીતે થઈ પણ શકતી. એટલે શ્રીમદજી એ વાત ગાય છે આત્મસિદ્ધિમાં કે જીન પદે નિજ પદે એકતા ભેદ ભાવ ને કાંઈ, જેવું જીન પદ છે એવું જ આત્માનું નિજ પદ છે, કોઈ જાતનો ફરક નથી. લક્ષ થવાને તે કયા શાસ્ત્ર હું જીનેશ્વર છું, રાતો થઈને ફરતો રહીને બેસવું મુશ્કેલ છે. પોતે જ જીનવર છે, જીવ જ જીનવર છે એવું એને બેસે, એવું એને લક્ષમાં આવે બેસે એટલે એનું લક્ષ થાય, એની પ્રવૃત્તિ તદ અનુસાર ચાલશે. એ નહીં બેસે ત્યાં સુધી એને જીવનું લક્ષ નથી, જીનવરનું પણ લક્ષ નથી, એને એકનું અજીવનું લક્ષ છે, એની પ્રવૃત્તિ તદ અનુસાર ચાલશે. બીજી રીતે વસ્તુ વિજ્ઞાનમાં થઈ શકવું અશક્ય અસંભવિત છે, આ તો વસ્તુનું વિજ્ઞાન છે. બીજી રીતે થઈ પણ ન શકે, કરવા ધારે તો પણ થઈ ન શકે. તો એને સંયોગમાં સુખ છે એ વાત છોડી નથી, એના અગ્રહિત મિથ્યાત્મનો આ વિષય છે. પરમા સુખ છે એ આ જીવનું અનાદિથી અગ્રહિત મિથ્યાત છે, એનો ત્યાગ કર્યા વિના બીજો કોઈ ઉપાય નથી. તપાસમાં ક્યાં સુખ છે, ક્યાં સુખ છે એને તપાસવું, અને પોતાને પોતાના અભિપ્રાય બદલવો, તપાસીને એને બદલવો, એ સિવાય તો બીજો કોઈ ઉપાય નથી. ચોખ્ખી વાત છે, જે જીવ પ્રતિકૂળતાથી ડરે છે તે અવશ્ય અવશ્ય અનુકૂળતાને ચાહે છે, અથવા પ્રતિકૂળતાના દુઃખથી ડરે છે તે અનુકૂળતાના સુખનો ભાગ છે. જે અપમાન ભયથી અપકીર્તિ ભયથી ડરે છે તે અવશ્ય માનનો ચાહક છે, માનનો ઈચ્છક છે, માનનો કામી છે. અહીંથી નો સમજાય તો અહીંથી સમજી લો, પણ એવું એને સમજીને સ્પષ્ટ અભિપ્રાય બદલાય એ રીતે કરવું જોઈએ. સ્પષ્ટ ત્યારે સમજો કે એનો અભિપ્રાય બદલે ત્યારે, નહીંતર અનાદિનું અગ્રહિત નહીં જાય, એટલે એને કોઈ રીતે સમ્યક થવાનો અવસર નથી. ઉદયમાન પરિણામમાં જ્યાં થતું હોય ત્યાં બરાબર એનું મંથન ચાલવું જોઈએ, અને એ પરિણામો વિરાધક પરિણામો સાથે જ્ઞાનના વિવેકની લડાઈ ચાલવી જોઈએ, યુદ્ધ થવું જોઈએ અંદર માં, ઠીક યુદ્ધ ચાલવું જોઈએ. વિપર્યાસ વિરાધક એવા જે અવિવેકના પરિણામ છે એની સામે વિવેક લડવું પડે છે, અને આવી એક લડાઈ ચાલે છે. જ્યારે જ્યારે વિપર્યાસ તૂટવાનો અવસર આવે છે ત્યારે અંદરમાં એક દ્વંદ્વ ચાલે છે, એને દ્વંદ્વ કહો, એને લડાઈ કહો, એને વિવેકમલ અને અવિવેકમલની કુસ્તી કહો, બે એક છે એટલે કુસ્તી કહો. એ વગર અવિવેકમલને પછાડ્યા વિના વિવેકમલ બળવાનપણે સાબિત થતો નથી, કેમ કે અનાદિનો વિવેક હારેલો છે. વિચારે છે ત્યારે તો બરાબર હા પાડે છે, પણ હારેલો છે. શાસ્ત્ર ને કહે છે બરાબર છે, ભગવાન કહે છે, ગુરુ કહે છે, સાચી વાત છે, પણ વિવેક હારી જાય છે, અવિવેક જીતી જાય છે, ત્યાં સુધી એનું કામ થતું નથી. આ બહુ ગહન વિચારણાનો વિષય છે. વિતરાગી વાણીમાં કહેલા તત્વોનું જે સ્વરૂપ છે એ ચોખ્ખે ચોખ્ખું, ચોખ્ખે ચોખ્ખું એટલે વિપરીત અભિનિવેશ રહીત જેને બેઠું છે તે ભવ્ય જીવના ભાવ નષ્ટ થઈ જાય છે. વિપરીત અભિનિવેશ થઈ ગયો. હા બસ આ એક કરે એટલે આગળનો રસ્તો સાફ થાય. મોટામાં મોટો પ્રતિબંધક, મોટામાં મોટો અવરોધક, મોક્ષ માર્ગમાં દાખલ ન થવા દે એવો કોઈ દુશ્મન હોય તો આ વિપરીત અભિનિવેશ છે. ઉપર ઉપરથી છે નહીતર એના વર્તમાન પરિણામમાં વિપર્યાસ રહ્યો હોય એની તપાસ થયા વિના રે રે. ચકલાન ડેટકાને થાય છે અને અગિયાર અંગના પાઠીને કેમ બને, ફાટ ફાટ ઉગાડશે. પણ એ પરલક્ષી જ્ઞાનનો વિષય છે, સ્વલક્ષી જ્ઞાનનો વિષય. સ્વલક્ષી જ્ઞાન અહીંથી શરૂ થાય છે, પોતાના પરિણામની તપાસ ચાલુ થાય ત્યાંથી અવલોકનની પદ્ધતિ આવે. પણ જે પોતાના પરિણામ સામું જોવે જ નહીં, તપાસે જ નહીં, અવલોકન કરે જ નહીં, જે સતત અવલોકન આવે છે એને ક્યારે પણ જોવે, જ્યાં સુધી એ ન થાય ત્યાં સુધી કોઈ રીતે અગિયાર અંક સુધી ભણી જાય, લબ્ધિ થઈને એટલી મંદ કષાયમાં લબ્ધિ ઉગે, તપશ્ચર્યા સહિત ભણે, પત્તો લાગે નહીં, એ તો અભવિક જાય છે ત્યાં સુધી. પંચમ આવ્રત નિરતિચાર સમિતિ ગુપ્તિ 28 મૂળ ગુણ 11 અને 9 પૂર્વ ચારિત્રનો ક્ષોભ અને જ્ઞાનનો ક્ષોભ બેના પરિણામ એવા હોય કે સાક્ષાત મને દેખાય. મારા વિચાર એ રીતે ચાલે છે, પરિણામ તો જીવ તપાસ બીજી વાત છે. વિચાર એ રીતે ચાલે છે, મને વિચારમાં એમ લાગે છે, જેમ આગમ કહે છે એમ વિચારમાં લાગે છે, પણ એ પોતાના વિપર્યાસને જોતો નથી, કેમ કે તપાસતો નથી, એમ છે, સંતુષ્ટ છે. જો હવે એની અંદર એક દેખત વાત લઈએ કે આગમ એમ પણ કહે છે, અધ્યાત્મનું પરમાગમ, કે જીવ પર્યાય મૂંડ છે તેથી પર સમય છે. પ્રવચન સાત પર્યાયમાં મૂંડ તે થાય છે કે જે વર્તમાન પર્યાયમાં સંતોષાય છે. શાસ્ત્રો અનુસાર બધું જાણે છે, મને ખબર છે, આ મને ખબર છે, આ બધું જાણું છું, ઘણા વખત થી જાણું છું, આજનો જાણું છું નહીં, ઘણા વર્ષથી જાણું છું. આ તો વિપરીત અભિપ્રાય નો ખલાસ થવો જ જોઈએ, થવો જ જોઈએ, બીજો કોઈ એમાં ઉપાય. એ તો બહુ સ્થૂળ છે, દેવ શાસ્ત્ર ગુરુ સત્પુરુષ એના પ્રત્યે જે વિપરીતતા થાય એ તો ઘણી સ્થૂળ વિપરીતતા છે, અત્યંત તીવ્ર અભિનિવેશ છે. એ સ્થૂળ અભિનિવેશ એટલો નથી પણ તીવ્ર પણ છે અભિનિવેશ. એ તો મંદ હોય તો પણ એને તપાસીને કાઢવો પડે છે. એ વિરાજને હોય છે, દ્રવિલિંગી મુનિને હોય છે, એ ઘણો સૂક્ષ્મ હોય છે, એ આવો પર્યાયમાં સંતુષ્ટ પણ એને દેવગુરુ શાસ્ત્ર નો સમ્યક દર્શન નો મહિમા કરે, બધું કરે, સમ્યક દૃષ્ટિ નો મહિમા કરે, એમાં ઈ ગડબડ નો કરે, સમ્યક દ્રષ્ટિ નામ નો થાય તેમ ઈ તો હોય જ નહીં, કેમ કે તો શાસ્ત્ર અનુસાર બધું જાણે છે. પણ એની જે ભૂલ છે, એ વર્તમાન પર્યાયમાં પર્યાય આશ્રિત પણ થવાની જે પકડ છે, એ ક્ષોભ સંબંધતા દ્રઢ થઈ ગઈ છે. કેમ કે જ્ઞાન ઘણું બીજું ઉઘાડમાં, આચરણમાં કસાય ઘણો મંદ થયો, એકત્રીસ આગળની સ્થિતિ એ નવ નીકળી રહી જશે, સોળે સ્વર્ગની ઉપર જશે. મિથ્યા દ્રષ્ટિની પુણ્યની ચરમસીમા છે દેવલોકમાં જવાની, છેલ્લી ત્યાં સુધી જશે, એટલો કસાય મંદ છે. પણ એમાં જ એને સંતુષ્ટ પણ ઉઠી છે, સાતાય ઘણી ઊંઘે, એટલો કસાય મંદ થાય એટલે ઘણી સાતા થાય, એટલે જ્ઞાન પણ છે અને ચારિત્ર પણ છે, આમ સંતોષાઈ ગયો છે. મને જ્ઞાન પણ છે અને મને આચરણ પણ છે, આચરણ પણ હું આટલું બધું પાડું છું. ભગવાનના ચોપડામાં એમ આવ્યું કે આના ઉપર ચોકડી મૂકો, કેટલા માર્ક આપો, મીંડું આપો, વિપરીત અભિનિવેશના માઇનસ માર્ક આપો, માઇનસ આપશે, માર્ક નહીં આપે પણ માઇનસ આપશે. આ પરિસ્થિતિ છે. એટલે તપાસવા જેવો વિષય એ છે કે એક ચકલું ડેકું પણ પામે અને એક દ્રવિલિંગી મુનિ પણ ન પામે ત્યારે એવી શું વાત છે, પિન પોઈન્ટ વાત આ સમજવી પડે. આડી અવળી વાતો છોડીને, આડાવળા વિષયો છોડીને આ એક મહત્વનો વિષય છે. એને બહુ સંક્ષિપ્તમાં ગુરુદેવશ્રીએ લીધો હોય તો આટલામાં લઈ લીધો. જ્યાં ભગવાનની વાણીની વાત કરી તો એ વાતને સંક્ષેપમાં લઈએ કે વિપરીત અભિનિવેશ રહીત બેસે છે તને તો ઉદ્ધાર થઈ ગયો, વિપરીત અભિનિવેશ નો મીટો તો આનંદ સંસાર ઉભો છે. જ્ઞાનીને સ્થૂળ સૂક્ષ્મ બંને પ્રકારે વિચારની પરિસ્થિતિ હોય છે. એટલો સ્થૂળ જ વિચાર હોય એવું તો કઈ નથી, સૂક્ષ્મ વિચારમાં તો ઘણી ચાલ્યા પછી જ્ઞાન દર્શન આવ્યા છે. એ એટલે એકાંતે સ્થૂળ વિચાર હોય છે એવું તો કઈ નથી. સ્થૂળ વિચાર તો એટલો કે જે ઉદય અનુસાર પરિણામ થાય એ બધા સ્થૂળ છે, પોતાને પણ જણાય ને બીજાને પણ જણાય. પણ ઘણી સૂક્ષ્મ વિચારણા પછી તો એ સૂક્ષ્મ સ્વભાવને ગ્રહણ કરી શક્યા છે, એટલે એમનું જ્ઞાન સૂક્ષ્મ તો થયું જ છે. દ્રૌલિંગી મુનિનું જ્ઞાન સૂક્ષ્મ નથી થયું, એ સ્થૂળતામાં અટક્યા છે. કષાયની મંદતા અને કષાયની તીવ્રતા, જ્ઞાનનો ક્ષોભસમ સ્થૂળ વિચાર જેવું છે એમાં એ અટક્યા છે, એ સૂક્ષ્મતામાં નથી આવ્યા. સૂક્ષ્મ તો સ્વભાવ છે. એટલે એમ કહ્યું ને કે કષાયનો જે શુભ શુભ ભાવ છે ને એ કષાયની તીવ્રતા મંદતાનો ભેદ છે, અને આરાધક વિરાધક પણ એ પરિણામના સ્વભાવનો વિષય છે. શું એ મુદ્દો ઉપસાવ્યો છે એની પાછળ હેતુ છે કે આરાધકપણામાં સ્વભાવ છે અને વિરાધકપણામાં વિભાવ સ્વભાવ છે, વિભાવ જાતિ પકડાય છે, એટલે જાતિથી ઓળખવા પડે છે પરિણામ. પછી એનો એક કણિયો હોય તો એવું ખીલીએ, ઠીક છે. તો બધાને પણ જેનું જ્ઞાન સૂક્ષ્મતાને ગ્રહણ કરવા યોગ્ય થયું છે તે પકડી શકે છે સૂક્ષ્મતાને, જેનું જ્ઞાન સ્થૂળ છે તે પરિણામની સૂક્ષ્મતાને નહીં પકડી શકે એમ છે. અને પ્રયોજનના વિષયમાં જ્ઞાન સૂક્ષ્મ થાય છે, જ્યાં પોતાને લાભ નુકસાન હોય જ્ઞાન સૂક્ષ્મ થયા વિના પછી ભલે માન્ય હોય, ખરેખર એને લાભ નુકસાન ન હોય પણ માની બેઠા હોય ત્યાં પણ એને સૂક્ષ્મતા આવ્યા વિના, એમ સ્થૂળ સૂક્ષ્મતાના અનેક પ્રકાર સમજી લેવા. પરિણતિ ને પકડતો નથી, વિચાર ને પકડે છે, બરાબર છે. જ્ઞાન છે એમાં પછી સાથે શ્રદ્ધાનું મદદ છે, શ્રદ્ધાનો સહયોગ છે, અને જ્ઞાન ને શ્રદ્ધાનો સહયોગ હોય એટલે જેટલા ગુણ વિપરીત પરિણમે છે એ બધા સાથે જોડાય, પુરુષાર્થ સાથે જોડાય, ચારિત્ર સાથે જોડાય, દુઃખ સાથે જોડાય, બધું સાથે થઈ જ જાય પછી. પણ મુખ્ય આ બે છે, જ્ઞાન અને શ્રદ્ધા. જ્ઞાન ને પ્રતીત નું બળ મળે છે, પ્રતિથી જ્ઞાન ને બળ મળે છે, ઊંધી કે સવી સ્થિતિમાં પ્રતિથી બળ મળે છે. એક વિપર્યાસ કયો તો ઓલા બે અંદર આવી ગયા, કેમ કે સંશય વિપર્યાસ છે અને અનધ્યવસાય પણ વિપર્યાસ જ છે, એટલે એક વિપર્યાસમાં બધું લઈ લીધું. ભેદ થી પછી એના ત્રણ ભેદ પાડ્યા, અભેદમાં તો એક વિપર્યાસમાં બધા સમાય જાય છે. તો એને મુક્તિમાં દાખલ થવાનું એડમિશન મળે, મુક્તિ તો આઘી છે હજી પણ પ્રવેશ મળે એટલી વાત છે. વખત થઈ ગયો, પાંચ સવા આઠ છે કે અટપટું લાગે, પણ ઉપર છેલ્લી દ્રષ્ટિથી અટપટું લાગે છે. બરાબર જોયો એના ઊંડાણથી, તો એમાં કાંઈ અટપટું નથી. જેની નજર પ્રયોજન ઉપર છે એ આજે અમે વાત જોતો નથી. એટલે અગિયારની અંદર હજારો વાતો આડી આપણે સંગ્રહ કર્યો અને એમ માન્યું કે હા મને મને ઘણું જ્ઞાન થઈ ગયું, શું લાભ થયો? એને કઈ લાભ નથી થયો. એક માણસે એકનું સોનું લીધું અને એક માણસે એકલો કચરો ભેગો કર્યો ઉકડાનો, શું બોલું કે મારી એની પાસે 5-25 તોલા હોય એમાં હું આ મોટો ઉકડો છે મારી વજન કરો તો 5 ટન તો વજન થાય એવું છે. ઠીક આવે કે ન આવે એનું કાંઈ, જ્યાં જાય તેમ કે ભાઈ ને ફેંકી દો ફેંકી દો, અહીંથી આગળ લઈ જાઓ. એને જે બધું ભેગો કર્યો છે, કચરો ભેગો કર્યો છે, એની પાસે જ્ઞાન જ નથી. શું ભગવાન એમ કહે છે કે એની પાસે જ્ઞાન કાંઈ છે નહીં, જ્ઞાન આની પાસે છે, તુસ્મત બેન વાળા પાસે જ્ઞાન છે નહીં. એને કેવું જ્ઞાન લીધું? ઇતિહાસ એમ કહે છે કે શિવભૂતિ મુનિએ કેવળ જ્ઞાન લીધું. જ્ઞાન એની પાસે હતું, એમાંથી કેવળ જ્ઞાન થયું? શ્રુત જ્ઞાન કેવળ જ્ઞાનની જાતિનું થયું, ભાવશ્રુત છે એ કેવળ જ્ઞાનની જાતિનું થયું. કેવળ જ્ઞાન એટલે સર્વજ્ઞ દશા અને ભાવશ્રુત જ્ઞાન એટલે સર્વજ્ઞની શક્તિને સ્પર્શીને, સર્વજ્ઞ શક્તિને સ્પર્શીને, સર્વજ્ઞ શક્તિના આશ્રય આધારે ઉત્પન્ન થયેલું ભાવશ્રુત જ્ઞાન છે, એની જાતનું છે. એટલે એ સર્વજ્ઞ પણ પ્રાપ્ત કરશે કરશે ને એમ. ઓલો રાગને આશ્રિત જ્ઞાન કરે છે. જ્ઞાન બધા શાસ્ત્રોનું કરે છે, જગતના પદાર્થોનું પુસ્તકો ભલે ન વાંચે, સત્શાસ્ત્રો વાંચે, મુનિઓના આચાર્યોના ગણધરોના, પણ રાગનો આધાર છોડતો નથી. અનાદિની અનાદિથી જે કાંઈ ધર્મના બહાને કર્યું છે એ બધું રાગના આધારે કર્યું છે. એટલે અમૃતચંદ્ર આચાર્ય દેવે નિર્જરાધિકારમાં એક વાત કરી છે કે જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના પ્રાપ્તમ ક્ષમંતે નહીં. જ્ઞાન જ્ઞાન ગુણ વિના પ્રાપ્ત થતું નથી, જ્ઞાનના આધારે જ્ઞાન થાય, એ વિના જ્ઞાન ગુણ નથી, જ્ઞાનનો લાભ નથી, જ્ઞાનનો ધર્મ નથી, આત્માનો ધર્મ નથી. પ્રાપ્તમ ક્ષમંતે નહીં, કાંઈ પ્રાપ્ત ન થાય.
બરોબર,
આથી વધારે હું કે મુનિરાજ ને જેનું વિકલ્પમાં ધ્યાન હોય છે, મુનિરાજ ને ધ્યાનમાં બે વાત આવે, કાં તો પોતાના સિદ્ધ પરમાત્માનું ધ્યાન થાય તો નિર્વિકલ્પ થાય, વિકલ્પ ઉઠે તો બીજા સિદ્ધ પરમાત્માનો વિચાર કરે. આ કેવળ શરીર નિરાવરણ ચેતન પિંડ અમે સિદ્ધમાં પ્રતિભાસમાં આવે છે, મૂર્તિ સિદ્ધની મૂર્તિ, અમૂર્તિ મૂર્તિ જણે એને એ છોડાય છે. તો પછી બીજાની ક્યાં વાત કરવી? એટલે શું છે કે જ્ઞાનથી સ્વભાવ ઓળખવો અને રાગથી વિભાવ ઓળખવો, ઓળખવા માટે પરિચય કરવો, પરિચય એટલે અનુભવમાં આવતા ભાવોને તપાસવા, અવલોકવા, જોવા, સતતપણે એનું અવલોકન રાખે તો એને ઓળખાણ થતા વાર નહીં લાગે. ઓળખાણની અંદર તો બહુ એટલી અઘરો વિષય નથી, બુદ્ધિગમ્ય વિષય છે. સમ્યક દર્શન તો નિર્વિકલ્પ બુદ્ધિથી પારનો વિષય છે, આ તો બુદ્ધિગમ્ય વિષય છે. દરકાર કરવી જોઈએ, દરકાર કરવી જોઈએ છે, હિતની દરકાર કરવી જોઈએ છે. મારે મારું હિત કરવું છે અને હિત નથી થતું તો એનું દુઃખ થવું જોઈએ. હમણાં કોઈ એમ કહે કે પેઢીમાં 5-25 લાખનું નુકસાન થયું, એવું નીકળે તો અહીંયા એને આમ શેરડો પડે, છાતીના પાટિયા ભીસાવા મંડે, શું થાય? અહીંયા એથી મોટું નુકસાન જાય છે, લહેરથી આરામ કરે છે. ગમે તો ગાવા હોય, આ બહુ મજા આવી હતો સિકંદપુરી પાત્રા ખાતા. હું હવે હું ગાવશે એટલે એ ભૂલી જશે, એની ચિંતા થઈ જાય. અપ્રાપ્તિની દુઃખને ચિંતા આવવી જોઈએ. જેટલું નુકસાન ચાલે છે એ સહન થાય છે, એ ખોટું છે. સહન ન થાય ને અસહ્ય પરિસ્થિતિ ઊભી થાય તેથી પ્રાપ્ત ન થાય એવું બનવાનું નથી. એટલે સંતોષ કરે કે લઈ જઈને મારી પાસેથી તેથી ન થાય. એટલે ખરી વાત એ છે કે પોતાને જેટલી એની લાગવી જોઈએ એટલી લાગતી નથી. ત્યાં શું થાય, નિજ પરમેશ્વરનો વિયોગ દેખાતો નથી. પ્રિયજન હોય તો એનો વિયોગ એને ચાલે છે, પણ નિજ પરમેશ્વરનો વિયોગ એને કાંઈ દેખાતો નથી. અને પછી કંઈક પ્રાપ્તિ થતી નથી, ક્યાંથી થાય થવાનો પ્રશ્ન પણ છે નહીં. ત્યાં કબીરનું પદમાં આટલું તો આવે છે, સુખિયા સબ સંસાર ખાવે ઓર થોવે, દુખિયા દાસ કબીર ગાવે ઓર રોવે. એને અંદરમાં લાગી હતી શ્રીમદજી, એટલે તો એને માર્ગાનુસાર કીધા છે. કબીરને એમની મતમાં છે તો માર્ગાનુસાર કીધા છે કે દુખિયા દાસ કબીર ગાવે ઓર રોવે. પોતે કવિ હતા એટલે ગાતા હતા, પદની રચના થઈ છે. પણ એને અપ્રાપ્તિનું દુઃખ હતું, એમ હતું. એટલે તો વાતને અન્ય મતની લીધી છે કે જેને આ વાત કાને પડી નથી, આ વાત કાને પડે તો ફળાક પકડે તો કોઈ વિરાધક પરિણામોથી એવા પાપ બંધાઈ ગયા હોય છે. એટલે અન્ય મતમાં જાય છે, અન્ય મત દ્રઢ પણ થઈ જાય છે ઈશ્વર કરતા. ઈશ્વરને કરતા માની લઈએ છે, છતાં પાત્રતામાં આવી શકે છે. એટલા વિરાધક પરિણામ કર્યા પછી પાત્રતામાં આવે છે. એને દુઃખ લાગે કે પરમેશ્વર પદનું દર્શન કરવું છે, પાત્રતામાં આવે છે. એમાં વાર નથી, પણ પૂર્વે કર્યા છે એટલો પ્રતિબંધ રહી જાય છે, તો સમય થોડો મોડું થઈ જાય છે. હા, પોતે વિષ્ણુના કર્માજીમાં છે, કુટુંબ વિષ્ણુનો. માતાજી હતા એ સ્થાનક પાસે જૈન કુટુંબમાંથી આવેલા હતા, પિતાજી હતા એ વિષ્ણુ. એટલે નાનપણમાં કંઠી બાંધી છે, 9 વર્ષની કંઠી બાંધી છે. કુળ જાતિએ થયો તો વૈષ્ણવ જ કહેવાય. ઓલું તો માતાનું કુળ ન કહેવાય, માતાની જાતિ કુળ ન કહેવાય, કુળ તો પિતાના જે હોય. સવાલ નહીં, કુદરતના ઘરમાં કાંઈ બીજું ચાલતું નથી. તીર્થંકરનો જીવ હોય તો અત્યારે શ્રેણી મહારાજા શ્રી કૃષ્ણ, એમાં શું ચાલે? કર્મ કોઈને શરમ રાખતા, અપરાધ એટલે અપરાધ, અપરાધ ને દંડ એટલે અપરાધ નો દંડ, એમાં બીજું ચાલે. પણ એ બધું જ્ઞાન કરવાનું પ્રયોજન છે કે આ જીવ અપરાધમાં ના આવી જાય, એ જ્ઞાન કરવાનું પ્રયોજન છે. એનું પ્રયોજન શું છે કે હું આવા મહાપુરુષ તીર્થંકર પુરુષો એની આવી ભૂલ થાય છે, આ જીવને કેટલી સાવધાની રાખવાની, કેટલી સાવધાની રાખવાની. હવે મુમુક્ષ દશામાં તો બહુ લાંબી ગોતાગુમ હોતી નથી, એટલે એક શ્રીમદજીએ બહુ સરસ એનો મર્યાદા બાંધી કે એક બીજું કાંઈ શોધમાં, એક સત્પુરુષને શોધ, બીજું કાંઈ શોધમાં બહાર પડે છે આપણે મિત્ર. આ અને તેના ગમે તેવા વચનમાં શ્રદ્ધા રાખે. એનું ગમે તેવું વચન માન્ય રાખ, એના ગમે તેવા વચનમાં શ્રદ્ધા રાખે, પછી મોક્ષ ન મળે તો મારી પાસેથી ગેરંટી આપી અમને. એનું કારણ કે એની સ્થિતિ જોઈ મોક્ષ, કે આને તો કઈ ખબર પડતી નથી ક્યારે કઈ બધું લઈ જશે. આને બાંધવો ક્યાં, કે આડોળો જાય નહીં, જે વાછડાને ખીલે બાંધે બહુ થોડા ઠેકડા મારે થાકે તો શાંત થાય, પણ આગળ તો ન જઈએ, કે બહાર જાય તો ક્યાંક કચરાઈ જાય ને બાંધો એને. આ એક બહુ મોટો ઉપકાર છે. સત્પુરુષ મળે છે, એક કે છે હું નહીં માનું, આટલું તો મારું ડાપણ અંદર જો છે, એક કે છે કે નહીં એ કેવી 100 એ 100%, એમાં કઈ બીજો વિકલ્પ જ ન હોય. એને એટલું ઉપાદાન છે, એને માન્ય કર્યા કે મારે આમ સ્વીકાર કરવો છે, સર્વાંશે સ્વીકાર કરવો છે, એની ઉપાદાનની સ્થિતિ છે. એ તો નિમિત્તથી ઉપાદાનને સમજાવવામાં આવે છે. નિમિત્ત ઉપાદાનને ન સમજી શકે તો નિમિત્તથી સમજાવવા પડે. બીજું શું એને ભવ રહે જ નહીં. ભગવાનની વાણી ભવનો ઘાત કરનારી છે, ઘાતક છે. ભાવ ભગવાનની વાણી છે, ભવનો ભવની ઘાતક છે. ભવની કોઈ શક્તિ નથી, ભવ થાય એવા પરિણામની કોઈ શક્તિ નથી. પોપના ગોળા જેવી વાણી હોય છે, મિથ્યાત્વના ભૂકે ભૂકા બોલાવે છે. સમૂહ શરણમાં તો ફટાફટ ધાણી ફૂટે ને એમ સમય દ્રષ્ટિઓ થાય છે. હા, કહે છે ને જાર ને મકાઈ કડાય એમાં ફટાફટ ફટાફટ ધાણી ફૂટે ને કેમ થવા માંડે એમ સમય દ્રષ્ટિઓના ટોળા ના ટોળા થાય. એવી વાણી હોય છે. આ જીવે કેટલી ઊંધાઈ કરી હશે એ વિચારવા જેવું, ક્યાંય રહી ગયો તો કેટલી ઊંધાઈ કરી હશે. આ એક મહત્વનો વિષય થઈ પડે છે કે થઈ ગઈ તે થઈ ગઈ, હવે કરવી નથી એની ગાંઠ મારવી જોઈએ. થઈ ગઈ એનો તો કોઈ ઉપાય નથી, પણ હવે નથી કરવી એની એને ગાંઠ મારવી પછી વાંધો નથી. એને ભવ રહે જ નહીં. ભગવાનની વાણી તો ભવનો ઘાત કરનારી છે. એ જેને બેસે વિપરીત અભિનિવેશ રહીત, એ જેને બેસે એટલે વિપરીત અભિનિવેશ રહીત. એ જીવની કાળલબ્ધિ પણ પાકી ગઈ છે. કાળલબ્ધિનું જ્ઞાન તો ભલે કેવળ જ્ઞાનમાં થતું હોય, પણ અહીંયા શુદ્ધ જ્ઞાનમાં થઈ જાય છે કે હવે કાળલબ્ધિ પાકી ગઈ છે. કાળલબ્ધિની રાહ જોવાનો પ્રશ્ન રહેતો નથી, એટલે એનું અવશ્ય હિત થઈ જાય છે.